તારીખ 26/2/1989 શ્રી પ્રયોજન સિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 31.
પરમ જાણે શેખાએ આશરો દીને કારણ નથી, પરમ જાણવું થાય જ્ઞાતમાં પર સંબંધે જાણવું થયું, પર પદાર્થનો પ્રતિબિંબ કર્યું જ્ઞાતમાં, માટે કોઈ દોષ પૂજે છે, દોષનું એ કારણ છે એમ હજી જ નથી, એ તેનો સ્વભાવ છે. એને દોષનું કારણ સ્થાપવામાં આવે તો સ્વભાવને દોષનું કારણ સ્થાપવામાં આવે તો સીધે સીધી લાગે છે, એટલે એમાં સ્વભાવનો નિષેધ આવે છે. એ રીતે વિચારતા સીધો સ્વભાવનો એમાં નિષેધ આવે છે. માટે પરને જાણવું એ કોઈ આત્મબંધનું કારણ બને, છતાં અજ્ઞાની અજ્ઞાન છે. પરનો વિચાર કરશો તો આશ્રવ અને બંધ થશે, પરનો વિચાર કરશો તો આશ્રવ અને બંધ થઈ જશે એમ માની કે પરના વિચારથી દૂર રહેવા માગે છે, થઈ શકતો નથી પણ દૂર રહેવા એ માગે છે. એનો અભિપ્રાય એવો થાય છે કે હું પરના વિચારથી દૂર થાઉં, એટલે કે હું ખરેખર તો હું સ્વભાવથી દૂર થાઉં એ બનવાનું નથી, ન પરના વિચારથી દૂર થશે ને સ્વભાવથી દૂર થશે, ફક્ત મિથ્યાત્વ નવું ઉત્પન્ન કરશે, ગ્રહિત મિથ્યાત્વને ઉત્પન્ન કરશે એ પણ ગ્રહિત મિથ્યાત્મા જ ખબર છે. કોઈ પણ પર્વ નહીં, પર્વને સંબંધે હું કાંઈ વિચારી તો મને દોષ ઉત્પન્ન થશે, પર્વ એને નામ લેવું નથી ગમતું, નામમાં પર જણાય તો એ પર્વની વાત નથી. જ્ઞાનીને પણ અનેક પર્વનું એવું જ્ઞાનમાં આવે છે, એવું જ્ઞાન છે માનીને છદમસ્ત જ્ઞાનીઓને પણ આવે છે, તો એ કેમ પરિણમે છે એનો વિચાર લઈએ. એમ પરિણમે છે કે જે તે કાળે જે તે જ્ઞાનમાં અગ્નિ થવા યોગ્ય વાક્ય થાય, જે કાળે જ્ઞાનમાં જે અગ્નિ થવા યોગ્ય હોય તે થાય, એમાં આના કરવાનો પ્રશ્ન હોય નહીં, વિધિ નિષેધનો એમાં પ્રશ્ન રહેતો હોય. અને જ્યાં વિધિ નિષેધનો પ્રશ્ન ખલાસ થયો ત્યાં વિતરાકતા ઉત્પન્ન, વિતરાકતાનું મૂળિયું ક્યાં છે? આ કરતા રાગ છે ને ના કરતા દ્વેષ છે, જે કાળે જે જ્ઞાનમાં જે જણાવવા યોગ્ય હોય તે ભલે જણા, મારું જ્ઞાન તો જ્ઞાન જ છે અને એવું જણાય પછી મારા જ્ઞાનને શું લેવા દેવા છે કે મારા જ્ઞાનને કોઈ લેવા દેવા નથી, હું તો સ્વરૂપથી વિતરાક સ્વરૂપે છે. અન્ય કોઈ પણ પ્રકારની અવસ્થાવાળા હો અને એના પ્રતિબિંબ તદ અનુસાર હો, હું તો જેવો છું એવો વિતરાગ જ રમ છું, એટલે પોતે તો નિર્લેપ સ્વભાવથી નિર્લેપ હોય છે, એને જ વળગે છે મારા નિર્લેપ સ્વભાવને હું વળગેલો છું, એટલે મારે કાંઈ લેવા દેવા લેવાનો પ્રશ્ન રહેતો નથી. આના ઉપર તો સૌ કરો અનેકાંતનું પ્રકરણ છે, આદવાદ ગીતા સમયસામાં જે પરિશિષ્ટ લખ્યું ભગવાન અમરચંદ્રાચાર્ય સૌ શ્લોકાના ઉપર કે અજ્ઞાન જીવ જ્ઞાનમાંથી જીવોને ઘૂસાડવા માટે છે, પશુથી બધું પશુ છે, ભાવ મરણને કરે, જ્ઞાન પ્રાણને મારવા માંગે છે, જ્ઞાન પ્રાણનો નાશ કરવા માંગે છે, પશુ કહ્યું. પરના વિચારથી દૂર રહેવા માંગે છે કે પરના જ્ઞાનથી દૂર રહેવા માંગે છે? તેની બે માન્યતા જીતી છે, વિચારમાં એ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ છે, જુઠ્ઠી છે એટલે વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ છે, જુઠ્ઠું છે એવું વસ્તુનું સ્વરૂપ છે. હવે આવે આવીએ છીએ એકાગ્રતા બોલવા લઈએ છીએ કે આ ચૈતન્યના જ્ઞાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતન છૂટી જાય, સર્વત્ર જીવ હોય અને એનો ઉપયોગ શુદ્ધાત્મામાં એકાગ્ર થાય, ધ્યાન થાય, તો એની રીતે પરદ્રવ્યનું ચિંતન ન હોય, એનો વિકલ્પ ન હોય અને પરદ્રવ્યનું પ્રતિબિંબ પણ એના જ્ઞાનમાં એ વખતે નથી આવતું, એ નિરાકાર ઉઠતો નથી, સ્વરૂપના ધ્યાનમાં લીન હોય ત્યારે કોઈ અન્ય દ્રવ્યનો આકાર પણ જ્ઞાનને વિશે પડતો નથી, તેવું જ્ઞાન છે સન્મત. પણ અજ્ઞાની તો પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે. પરના વિચારથી દૂર જવા માટે તેનો અર્થ શું છે? એના અભિપ્રાયમાં વિપરીત અભિનિવેશ શું છે? કે પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે. મારો ઉપયોગ પરને જાણે એ બંધનું કારણ છે, એ ન જાણે તો વાંધો નહીં. બાકી બધા જીવોને દૂર કરીને હું આત્મા મારી જાઉં, જ્ઞાનમાંથી બધા જીવોને દૂર કરીને હું આત્મામાંથી આવી જાઉં, એ પ્રયત્ન બરાબર એ વિપરીત અભિનિવેશ કરી. અન્ય મતમાં ધ્યાનના પ્રયોગ છે ને, એમાં આ પ્રકાર કે એ લોકો અન્ય જ્ઞેયોના જ્ઞેયોથી દૂર થઈને વચનાથી શોધવા, જેને વચનગોચર ધ્યાન છે એવું ધ્યાન કરવા માંગે છે, એને પણ એવું કોઈ નામ આપે છે આ વચનગોચર. પણ એ જ્ઞેયોને હાંકી કાઢીને, જ્ઞેયોને દૂર કરી અહીંયા જ્ઞાને તો અન્ય જ્ઞેયોનું જ્યારે જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે ત્યારે પણ એ જ્ઞાકારોને ગૌણ કરી શકે છે અને સામાન્ય જ્ઞાનની મુખ્યતામાં આવિર્ભાવ આવે છે, એ પ્રક્રિયા એની પાસે નથી. એટલે કૃત્રિમતાથી એ જ્ઞેયોને દૂર કરવા માંગે છે, એ ખરેખર જ્ઞેયોને દૂર કરવા માંગે છે એમ નથી, આડકતરી રીતે એ જ્ઞાનને ભૂસાડવા માંગે છે. જાણવારૂપ ન હોય તો સારું, તું તારી જ્ઞાનની અસ્થિ ઉપર પ્રહાર કરે છે. જ્ઞેયની અસ્થિ ઉપર પ્રહાર નથી કરતો, પણ જ્ઞાનની અસ્થિ ઉપર એ પ્રહાર છે, માટે એને પશુ થી જતી એમ એનો ભાવ પણ જોઈએ. એવો એકાંતવાદી મરે છે અને અનેકાંતવાદી જીવે છે, ત્યાં એવી રીતે વાત ચાલી છે. ભાવ અણગમો થાય તો એને પોતાના જ્ઞાન નામમાં ભાવકરણ કર્યું, જ્ઞાન પ્રાણને માર્યા, અને ગમો થાય તો એને જ્ઞાન પ્રાણને માર્યા. કેમ કે એમાંથી એક એનો સ્વભાવ ન તો અણગમો કરવાનો એનો સ્વભાવ છે, ન તો એ ભલે મારા જ્ઞાનમાં જણાય બહુ સારું જ્ઞાન છે, આ ભલે મારા જ્ઞાનમાં જણાય એ એને જ્ઞાનને મારે છે, બે એને જ્ઞાનને મારે છે. કેમ કે એનો જ્ઞાનનો સ્વભાવ માત્ર જ્ઞાન છે, આ માત્ર જ્ઞાનમાં જ બહુ રહે છે, આત્મા જ્ઞાન માત્ર છે એમાં તો ઘણું રહે છે, જ્ઞાન માત્ર રાગવેશ બેનો નિષેધ છે, અને રાગવેશ બંને એમાં જ્ઞાનનો નિષેધ છે, રાગમાં અને દ્વેષમાં જ્ઞાનનો નિષેધ છે, એટલે એને ભાવમરણ કરવામાં આવે છે. એમ વિરુદ્ધ સ્વાભાવિક છે, પુણ્યના નિષેધ ન સમજી શકતા ગુરુદેવે જે પુણ્યનો નિષેધ કર્યો, પણ એ તો એમ કહે છે કે આ તારા ભાવ પ્રાણના જે મારનારા દુશ્મન છે એનો નિષેધ કર્યો, તો અમથો મમત્વ કરે છે. એ પોતે પુણ્ય ભાવ કરીને ખુશી થાય છે ત્યારે એને એમ કહે છે કે તું જે થઈને ક્યાં ખુશી થાય, તારા જ્ઞાન પ્રાણ ને તો મારે છે, રાગ હોય તો દ્વેષ હોય એ તારા જ્ઞાન પ્રાણ ને જ મારે, જ્ઞાનાવરણી નું કારણ શું? જે ઘાતી કર્મ લીધું જ્ઞાનાવરણી શું કારણ છે? રાગ કરો કે દ્વેષ કરો સીધો જ્ઞાનાવરણી ચાલુ બંધાય, બીજી પ્રકૃતિ ની પછી વાત છે, જ્ઞાનાવરણી તો સીધું જ બંધાશે.
બહુ
દ્રષ્ટિ નથી એટલે દ્રષ્ટિ કાતો આને જોશું કાતો આને જોશું. ત્યાં શ્રદ્ધા અપેક્ષિત વાત છે. તો કાતો શ્રદ્ધા ભૂતાર્થને ત્રિકાળીને જોશે, શુદ્ધ સ્વરૂપને જોશે, પરમાત્મા પદને જોશે, અને કાતો પરમાત્મા પદને નહીં જોઈને ગમે એને જોશે. તો બે માટે કોને જોવું છે? કાતો શ્રદ્ધાનો વિષય કેવળ ત્રિકાળી જેવો છે, કાતો શ્રદ્ધાનો વિષય એ સિવાય અન્ય છે. તો એમ કહે છે કે વગર પસંદગી એટલી વાત છે. ત્યાં જ્ઞાન પ્રધાનતાથી વાત જ છે. પહેલા તો એક વાત, અગિયારમી જાતના માં જ્ઞાન પ્રધાન વાત નથી, શ્રદ્ધા પ્રધાન વાત. સમીર દર્શન ની વાત કરી છે ને, વિવેક્ષમ અતિજો જમા ઇચ્છી હવે જીવો. સમીર દર્શન ની વાત, સમીર દર્શન તો ત્રિકાળી સ્વરૂપ ને જોતા થાય છે. દર્શન ત્રિકાળી સ્વરૂપ માં આશ્રય કરતા થાય છે. બીજી રીતે સમીર દર્શન અને દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય પોતાના બુદ્ધાર્થ સ્વરૂપ કહેવાય. એને કાંઈ થાય છે, બીજું કાંઈ કરે તો આ જ આયા છે. પરમાત્મા ખોવો છે કે પરમાત્મા નથી ખોવો છે, આટલું જ આયા જોવાનું છે. શ્રદ્ધામાં પરમાત્મા ખોવો છે કે શ્રદ્ધામાં પરમાત્મા રાખવો છે, આ તો એક જ પ્રશ્ન છે. શ્રદ્ધાને એમ પૂછે છે, એક સાથે એક જ્ઞાનમાં બે કરવા છે, કાં તારું પરમાત્મા સ્વરૂપ કાં બીજું કાંઈ. સીધી વાત જ્ઞાન તો બીજું જોશે. જ્ઞાનનો જે સ્વતંત્ર પ્રકાશક સ્વભાવ છે એ તો બીજું જોશે. એને કેવું દ્રષ્ટાંત કહેશે કે એ શ્રદ્ધા જ્યાં ક્ષાયિક છે, નિશ્ચિત હજી સૂક્ષ્મ ને સૂક્ષ્મ હોય, ત્યાં કેવળ જ્ઞાન હોય, ત્યાં નિયમ છે ક્ષાયિક સમય દર્શન હોય, ત્યાં પણ અનંત જ્ઞેયો સર્વથી વધારે જ્ઞેયો ત્યારે જ્ઞાનમાં જણાશે. છતાં રંથ માત્ર પણ ત્યાં દોષ નહીં. માટે જ્ઞાનનું પરનું જ્ઞાનનું એ દોષનું કારણ નથી, એ બહુ સિદ્ધાંત છે. એ સિદ્ધ કરે છે તાને લે જ્ઞાનના દોષ પૂરા હોય એ જ્ઞાન બધી વાત. અને જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ શું હોય એ જાણવું, એ બધું સૂક્ષ્મતાથી જે રીતે છે એ રીતે સમજી લેવું. જ્ઞાન પરને અવલંબે છે, પર સન્મુખ થાય છે, અથવા ઉપયોગ એક ગુણ છોડીને ચંચળતા ધારણ કરી અને બીજા ગુણ ઉપર જાય છે, જેને નક્કી પરિવર્તન ક્રિયા થઈ પ્રવચનકારમાં, અથવા પંચાધ્યાયમાં એને જ્ઞાન સંક્રાંતિ નામનો દોષ થયો છે, સંક્રાંત પામે છે. બીજા જ્ઞાન જ્ઞાન સંક્રાંતિ કહે છે. તો એ પ્રધાનપણે ચારિત્રના પ્રકરણમાં જાય છે. જ્ઞાનની ક્રિયા જરૂર છે પણ એમાં મુખ્યતા આચરણ નહીં છે. માત્ર જાણવું જોઈએ તો નિર્દોષ છે, આ જ્ઞાન નિર્દોષ છે. અને એટલે પણ ત્યાં પરમાત્મા પરને જાણનારા ઉપયોગને અને અસ્થિરતાથી પરમાં ગયો છે ઉપયોગને મીઠા જ્ઞાનનું નામ નથી મળતું. ત્યારથી સ્વરૂપનો અનુભવ થયો છે, ત્યારથી એ જ્ઞાનનું નામ સમ્ય જ્ઞાન પડે છે. અને અશુભ ઉપયોગ કાળે પણ એ જ્ઞાનને સમ્ય જ્ઞાન જ કહેવાય છે, એને મીઠા જ્ઞાન નથી કહેવાય. મિત્ર વ્યવહાર એવો છે કે શુભ પરિણામને વ્યવહારના ખાતામાં ખતવા, અશુભ પરિણામને જ્ઞાનીનો મોક્ષ માર્ગનો વ્યવહાર હરગીજ કહેવાય કહેવાય ન કહેવાય. પણ અશુભ ઉપયોગને મિથ્યા જ્ઞાન નથી કહેવાતું. અશુભ પ્રવૃત્તિમાં જ્ઞાનીનો ઉપયોગ જાય છે તો થાને પાંચમા છઠ્ઠા નિશાને નથી જતો, સાતમામાં તો પ્રશ્ન નથી, કેવળ આત્મામાં ઉપયોગ થાય. છઠ્ઠામાં સાવધ યોગ થયો છે એટલે એને અશુભ ઉપયોગ થાય, પણ ચોથે ને પાંચમે છે. રૌદ્ર ધ્યાન સુધી કેટલો રૌદ્ર સુધી પાર્થ ને રૌદ્ર સુધી નથી, છતાં એ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે ને, આ વિચાર વાગે શુભ વ્યવહારને અશુભ પરિણામને વ્યવહાર ન કહેવાય, પણ આ જ્ઞાનને મિથ્યા જ્ઞાન નથી કહેવાય. શું કે જ્ઞાન તો જ્ઞાન છે, ઓલો આચરણ નો અધિકાર. અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હોવા છતાં તે અશુભ આચરણ કહેવાય છે, પણ મિથ્યા આચરણ નથી કહેવાય. કેમ કે જાગ્રત છે એનો નિષેધ કરતો, એની સાથે અભિપ્રાય નથી કરતો, એનો નિષેધ કરે છે. માટે એનું આચરણ પણ સમ્યક આચરણ, મિથ્યા આચરણ, મિથ્યા જ્ઞાન નથી. બધી વાતને યથાર્થતાને સમજવી પડે છે. બધાને અનુમોદવા માટે જ્ઞાનમાં આચરણથી પણ ઉપયોગ સ્થિર કરવા માટે પદનો નિષેધ કરાય. આજનો જે કર્યો કે રોગનીઓને આત્મા જાણે છે, રોગદાયક છે તેવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે. આત્મા જ્ઞાયક અને સ્થળ દ્રવ્યનો વિધેય એ ક્રાંતિનો વિષય છે એમ કહી દીધું. સમય કુતર કરે તો ત્યાં જે શ્રદ્ધા આત્મામાં એકનું આત્મસંદ્રવને ગ્રહણ કરીને પડી છે અથવા પ્રવર્તે છે, એ જ જ્ઞાનને કરવા યોગ્ય છે, એ જ આચરણને કરવા યોગ્ય છે એમ લેવું. પણ ત્યાં કોઈ સફર પ્રકાશકને સ્વભાવનો નિષેધ કરવા માટેનું પ્રકરણ ચાલ્યું નથી. અહીંયા તો એમ કે છદ્રો ને ક્યાં વિધિ શકાય છે, દલિત નો વિષય એવા વાદ વિવાદ નો વિષય તો મિસ કરવી પડે. સ્વદ્ર એ વેદવાનો વિષય, ધર્માસ્થિ કે અધર્માસ્થિ આકાશ સ્થાન ને વેદવાનો હું દર્શન છે. પણ એમ કહે છે કે શંકર દોષ ને જ્ઞાયક શંકર દોષ બે રીતે થાય છે. કરતા કર્મ ભોગ્યને હિસાબે શંકર દોષ થાય છે, અને એ જ ને જ્ઞાયક શંકર દોષ થાય છે. તો ત્યાં અધ્યાસ કે જ્ઞે જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાનમાં જ્ઞે આવે છે એવો એક પર પ્રવેશ ભાવ અધ્યાસિત આનો નિષેધ છે. પરને જાણવાનો નિષેધ નથી, પણ આનો નિષેધ હૃદય વચ્ચે શું અંતર છે એ તપાસવું કે એ જીવને અભ્યાસ થાય છે કે આ ગળું જણાતા ગયો રસ મારામાં ઉતરી ગયો, બહુ મીઠો લાગ્યો છે એવું જાણે ગયો ગયો આત્માથી, અને કડવું ખાતા કડવો કડવો આત્માથી ગયો. શંકર દોષ એનો નથી, શંકર દોષ નો નથી. શંકર એટલે એકતા કરવી. જયારે સમ્યક જ્ઞાન ની એ વિશિષ્ટતા છે કે પરને જાણતા જ પરથી ભિન્ન પણ આનંદ થાય છે, ઉપયોગ પરમાં જાય છે પણ ભિન્ન રહીને જાય છે, તન્મય થઈને નથી જાતો. આ સમ્યક જ્ઞાન એને શું કરવાથી ઉપયોગ તો ત્યાં જ ચારિત્ર નો તો દોષ ઉપજો, ભલે શ્રદ્ધા જ્ઞાન નો દોષ ચારિત્ર નો તો દોષ ઉપજો છે કે ત્યાં પણ જ્ઞાન તન્મય થતું નથી, વળતું નથી, જુદું રહે છે. એનું કારણ કે એનું કારણ સફર પ્રકાશક પણ પરને પર પણ એ પ્રકાશ એવું પર પ્રકાશક પણ છે, પરને સોપણે પ્રકાશ છે શંકર દોષ છે. તો એ ધર્મ ત્યાં બરાબર એનો ફરજ બજાવે છે. પરમાં જતા પરથી ભિન્ન રહેવાની ફરજ બજાવે છે, અને એ સ્વપર પ્રકાશક પણ હોય તો થઈ શકે બીજી રીતે નથી. માટે સ્વપર પ્રકાશક જ્ઞાનથી સારી રીતે ભેદ જ્ઞાન થાય છે, અને સારી રીતે ભેદ જ્ઞાન થવાથી જ સિદ્ધપદ સુધીની સાધના થાય છે. એટલે વિકલ્પના કાળમાં પણ સાધના વર્તે છે એનું શું કારણ? સાધક ને સ્વરૂપ ધ્યાનમાં તો સૌ શું છે કે સ્વરૂપ ધ્યાનમાં છે કે આરાધનામાં, પણ સ્વવિકલ્પ દશામાં પણ નિંદ્રા છે અને સ્વવિકલ્પ દશામાં પણ સાધના ને આરાધના છે એનું કારણ શું છે? કે એનું કારણ સ્વપર પ્રકાશક ના છે. ભિન્ન રહી છે, ભિન્નતામાં ભિન્નતા સાધે છે, ભિન્નતા સાધતું થતું પરિણમે છે. पर मैं जानता प्रति भिन्नता सातुत्व को परिणाम है એનો ધર્મ છે અને એ આરાધક નિરાધક ભાવ નથી. માટે આરાધનામાં એનો બહુ મોટો હાથ છે, કેમ કે નિર્વિકલ્પ દશા તો બહુ અલ્પકાળ રહે છે અને સવિકલ્પ દશાનો બહુ મોટો કાળ છે. જો ત્યાં આરાધના ન હોય તો આરાધનાનો કાળ અલ્પ અને વિરાધનાનો કાળ બહુ મોટો. આરાધનાનો કોઈ ફળ જ આવે નહીં, તો એના રેશિયો પ્રપોર્શન મૂકવામાં આવે તો આરાધનાનો ફળ આવે જ નહીં, કોઈ સિદ્ધિ થાય જ નહીં, એ પરિસ્થિતિ ઊભી થાય. પણ એમ નથી, સ્વપર પ્રકાશકપણાને લીધે ભિન્નતા રહે છે અને ભિન્નતા રહેવાથી એને સ્વપણે અનુભવતા નથી અને સ્વપણે અનુભવે છે, પણ પરના સ્થાનમાં જ્ઞાન રાખે છે અને મેળવેલા ચાલે છે, એટલે એને સમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. શુભ શુભ ગમે તે હોય એક જ પ્રકાર ભિન્નતા કે ભિન્નતા રહે છે. વ્યાપી તો શકતો નથી પણ અનુભવ કરે છે વ્યાપી વ્યાપક પણ એમ છે. વાત તો ભાવ ઉપર આધારિત છે. દ્રવ્ય તો ક્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય કોઈ મળે છે? બે દ્રવ્ય કદી મળતા જ નથી, મળતા જ પાછળથી નિષેધ કરે એમને યાદ આવે ને એમને એ જ વખતે બીજે બીજા વખતે એટલું જાગ્રત જ્ઞાન છે. પોતે માત્ર જ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન માત્ર પણ પોતે છે એમ જાગૃતિ સદાય વર્તે છે, નિરંતર વર્તે છે, તેથી ભિન્ન જ રહે છે. પછી શુભોપયોગ હોય કે અશુભોપયોગ ભિન્ન જ રહે છે. ચોથામાંથી પાંચમું ગુણ સ્થાન ન આવે કેમ કે ક્યારેક ઉપયોગ થાય, પણ વિજ્ઞાનની આરાધના નિરંતર વર્તે છે એ કારણ છે.
उसका जो पुरुषार्थ